yang सत्कारा दिनों लोग ये महाशक्ति थे ये पोताना दाहपाने चालता नाश न पावे परंतु सत्पुरुषना शरणमा जता सहज प्रयत्नमा जाए सत्पुरुषना लक्ष्य वर्तु એવું અહીં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. તમને પ્રશ્ન થશે કે સદગુરુ સદગુરુ ગુરુ આજ્ઞા પાલન કરો એવું ભારપૂર્વક શા માટે કહો છો? ઘણા બધા સાધનો અને ઉપાયો માનને દૂર કરવા માટે છે, સદગુરુથી જ થાય એવું શા માટે? તમને એમ લાગશે કે સદગુરુ અમારી પાછળ પડ્યા છે અથવા તો એમને કોઈ પણ રીતે અમારા જીવનમાં આવવું છે? જે કૃષ્ણમૂર્તિ કહે છે કે આ ગુરુવાર ગુરુકમથી બચવા જેવું છે, આ ગુરુઓ શોષણ કરે છે, આધ્યાત્મિક શોષણ કરે છે, તેમાંથી માનવ જાતને મુક્ત કરવા જેવી છે, આવી ક્રાંતિકારી વાત તેઓ કરે છે, પણ તે એક પક્ષની વાત કહે છે. બે ત્રણ કારણો સમજી લઈએ તેથી વાતની સ્પષ્ટતા થાય.
પહેલી વાત તો એ છે કે સદગુરુ કઈ કરતા નથી, તેઓ માત્ર હાજર જ છે, તેઓ અકર્તા છે. બારીકાઈથી વાત ખ્યાલમાં લેજો, તેઓ માત્ર હાજર છે, તેઓ કઈ કરતા નથી, પણ કાર્ય તેમની હાજરીમાં થાય છે. કોઈ એ સંતને કહ્યું કે તમે મને કઈક આપો કે જેથી મારો રોગ મટી જાય. સંતે કહ્યું કે હું તમને કઈક આપું તો તમને રોગ તો મટી જ જશે, પણ મને મહારોગ થશે. અહંકારનો રોગ, કર્તૃત્વનો રોગ, મેં દર્દો રોગ મટાડ્યા તેનો રોગ, ભલું કર્યું તેનો રોગ, એક રોગથી તેમને બચવું છે. સદગુરુ સમજી લો, સદગુરુને કાંઈ કરવું નથી, ક્રિયા છે, કર્મ છે, પણ કર્તૃત્વ નથી. એમના સમગ્ર જીવનની ચર્ચા ચર્યા પૂર્વના પારંભના યોગ પ્રયોગથી ચાલે છે. ટ્રેનના ડબ્બાને એન્જિન સાથે જોડો, એન્જિન જ્યાં જાય ત્યાં ડબ્બો પણ જશે. પારત એન્જિન છે, એ તમને એ એમને ખેંચી જાય છે. વિચરે ઉદય પ્રયોગ એટલે કર્મના ઉદય પ્રમાણે કાર્ય થશે. તેઓ માત્ર પૂર્વના પારતના વેગથી જીવનની સમગ્ર ક્રિયા કરે છે.
જાગતિક નિયમ એ જગત ની ગુપ્ત વ્યવસ્થા છે. સદગુરુની હાજરી વગર કાર્ય થતું નથી. સદગુરુ શિક્ષક નથી અને શિક્ષક છે તે સદગુરુ, બંને જુદા છે. શિક્ષક ને કહેવાય કે જે સ્થૂળ જગતમાં જુદા જુદા વિષયો ભણાવે, તૈયાર કરાવે, નૃત્ય કળા, સંગીત કળા, સાહિત્યની કળા, ભાષાની કળા, વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ ભણાવે, ડોક્ટરની કે વકીલની લાઈન તૈયાર કરાવે છે શિક્ષક. આ શિક્ષક કે ભૌતિક સૃષ્ટિ સિવાય કોઈ કાંઈ લેવા દેવા નથી અને ભણનારને ભૌતિક સિવાય કંઈ જોઈતું નથી. શિક્ષણનું કામ એટલું જ કે તેઓ માત્ર વિજ્ઞાન આદિ વિષયો ભણાવે છે, એને તૈયાર કરે છે, સર્જન કરે છે. સદગુરુ શિક્ષક નથી પણ તે ઉદ્ઘાટન, તેઓ ચેતનાનું ઉદ્ઘાટન કરે છે. ધીમે ધીમે જેમ સ્વ ઉપર પડી આવે છે, પડી પછી ફૂલ ખીલે છે, ફૂલ પછી ફળ આવે છે. એ જેમ ધીમે ધીમે ખીલે છે તેમ સદગુરુ ચૈતન્યના કમળને ખીલે છે. તેમની હાજરીમાં ચૈતન્યનું કમળ ખીલે છે. તેઓ ભણાવતા નથી, તેઓ શિક્ષણ આપતા નથી, ઘર દેતા નથી, પણ તેમની હાજરીમાં ચેતનાનું ઉદ્ઘાટન થાય છે. શિક્ષક અને સદગુરુ વચ્ચે ફરક છે. સદગુરુ શ્રેષ્ઠ શિક્ષક હોઈ શકે પણ શ્રેષ્ઠ શિક્ષક સદગુરુ હોય એવો નિયમ. બીજી અગત્યની વાત, શિક્ષકને દ્રશ્ય સૃષ્ટિમાં ભૌતિક જગતમાં કાર્ય કરવાનું, ત્યારે સદગુરુને અતિન્દ્રિય સૃષ્ટિમાં કાર્ય કરવાનું. સૌથી મોટી સમસ્યા અતિન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાની, એને રૂપ રસ ધન સ્પર્શ આકાર ખર્ચ કે સંસ્થા નથી, બંધારણ નથી, વજન નથી, જાતિ કે નહીં નથી. કે અતિન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાનું કામ અત્યંત કઠિન છે. દરિયામાં જઈ શકાય, આકાશમાં ફરી શકાય,
ભૌતિક સૃષ્ટિમાં જે દેખાય છે, જેને રૂપ રંગ છે, તેની અહીં વાત નથી. પરંતુ આ બધાથી રહિત એવું તત્વ જેને કોઈ માનવા તૈયાર નથી, એ તત્વની અનુભૂતિનું કાર્ય કરવું તે આધ્યાત્મિક સાધનાનું સૂત્ર છે. અતિન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાની વાત છે, એટલા માટે એમ કહ્યું કે અનુભવ ગોચર વસ્તુ હૈરે. તે ઇન્દ્રિયોથી પર, મનથી પર, બુદ્ધિથી પર, સિદ્ધાંતોથી પર અને શબ્દોથી પણ પર છે. એ કહેવું હોય તો કહી શકાય તેમ નથી, સાંભળવું હોય તો સાંભળી શકાય તેવું પણ નથી. ભગવદ્ ગીતામાં એક અદ્ભુત શ્લોક મૂક્યો છે, કોઈ આશ્ચર્ય મુક્ત બનીને આત્માની વાત કરે છે, કોઈ આશ્ચર્ય મુક્ત બનીને સાંભળે છે અને કોઈ આશ્ચર્ય મુક્ત બનીને આત્મા છે તેમ પણ કહે છે. પરંતુ અમને એમ કહેવા દો કે આ આશ્ચર્ય મુક્ત બનીને કહેનારા હજુ અતિન્દ્રિય સૃષ્ટિની બહાર ઉભા છે, અંદર ગયા નથી. એ અતિન્દ્રિય સૃષ્ટિમાં દોરી જવાનું કામ જે કરે છે તે સદગુરુ. કોઈ કહે છે સદગુરુની શી જરૂર, કઈ જરૂર નથી. પણ જેને અતિન્દ્રિય સૃષ્ટિમાં જવું હશે, પ્રવેશ કરવો હશે, તેને સદગુરુની જરૂર પડશે. અતિન્દ્રિય સૃષ્ટિમાં રહેલું તત્વ જેને રૂપ રંગ વજન કે કદ નથી, એવા અરૂપી એટલે જે અવર્ણ અગંધ અરસ અસ્પર્શ અસ્પર્શ છે અને સમય સારજીમાં જેને માટે અલિંગ ગ્રહણ એવો શબ્દ વાપર્યો છે, જે કોઈ પણ ચિહ્નથી ગ્રહણ ન થાય અને ન પકડાય એવા આત્મામાં જે ઇન્દ્રિયોની પેલી પાર છે તેવી અતિન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરાવવાનું કામ સદગુરુ દ્વારા થાય છે.
ત્રીજી વાત, સદગુરુ એ સૃષ્ટિનો અનુભવ કરીને આપણા વચ્ચે આવ્યા છે, ત્યાં જઈને ત્યાંથી પાછા ફરીને અહીં આવ્યા છે. કેટલાક અનુભવીઓ એવા છે કે જે અંદર ડૂબ્યા તે ડૂબ્યા, આપણને તેવા આવ્યા જ નથી અને આવવા જેવું પણ નથી. પણ કેટલાક અનુભવીઓ કરુણાથી ખેંચાઈને, કરુણાથી પ્રેરાઈને, અતિન્દ્રિય સૃષ્ટિનો અનુભવ કરીને સ્થૂળ ભૂમિકા ઉપર આપણી વચ્ચે આવ્યા છે અને અતિન્દ્રિય સૃષ્ટિનો અણસાર આપવાનું કામ કરે છે. તમને ક્યાંથી ઝલક મળશે? તમને અણસાર ક્યાંથી મળશે? કોણ એ દિશા બતાવશે? કોણ ઓળખાણ આપશે? આત્મા નામનો શબ્દ ઘણાને ખબર નથી. એવા અરૂપી અતિન્દ્રિય આત્મા તરફ દોરી જવાનું કામ, અતિન્દ્રિય સૃષ્ટિમાં ડૂબકીમાં મરાવવાનું કામ અને ડૂબકી મારતા હોય તેને ધક્કો મારવાનું કામ સદગુરુ. તમારે અતિન્દ્રિય સૃષ્ટિમાં જવું હશે તો સદગુરુ વગર નહીં ચાલે. એ લઈ જતા નથી પણ તેમની હાજરીમાં જવાનું મન થાય, તેઓ ખેંચતા નથી પણ એક તરફ દોડવાનું મન થાય એવું તેમનું અસ્તિત્વ છે. એવી તેમની હાજરી છે, માત્ર હાજરીથી કામ થાય. કયા દિવસે સૂર્યએ કહ્યું કે અમે આકાશમાં આવી રહ્યા છીએ, ઉઠો સવાર, પરંતુ સૂર્યોદય થતાં તમે જાગી જાઓ છો. સૂર્યની હાજરીમાં તમે જાગો છો, સદગુરુની હાજરીમાં ઝણકાર આવે, અંદરથી ધૂન આવે, સદગુરુની હાજરીમાં અંદરથી લગન લાગે, અંદરથી ભાવ અને શ્રદ્ધા થાય, સદગુરુની હાજરીમાં અંદરથી સંવેદના આવે કે ચાલો. અતિન્દ્રિય સૃષ્ટિ અમારે જોવી છે. જગત તો જોયું, ભૌતિક સૃષ્ટિ તો જોઈ, પણ અતિન્દ્રિય સૃષ્ટિ જોઈ નથી. અતિન્દ્રિય સૃષ્ટિમાં જવાનું કામ જેને કરવું છે તેને એવી વ્યક્તિ જોશે કે જેણે અતિન્દ્રિય સૃષ્ટિ જોઈ છે, જાણી છે, માણી છે, અનુભવી છે અને કરુણાના કારણે હાથ પકડીને ત્યાં લઈ જાય છે, તેમને સદગુરુ કહે છે.
સદગુરુ એ છે કે
જીવો આપણા જીવનમાં આવીને આપણા સમગ્ર અસ્તિત્વનું ઉદ્ઘાટન કરે, આપણા ચૈતન્ય બીજને ખીલવે, બિયારણ પેક કરી ખેડૂત તિજોરીમાં મૂકે અને 100 વર્ષ જાય તો પણ બિયારણ બિયારણ જ રહેશે, પરંતુ એક દાણો પણ જો ખેડૂત ખેતરમાં વાવે તો એક દાણામાંથી મોટો છોડ તૈયાર થાય અને કદાચ વૃક્ષ પણ તૈયાર થાય. આપણી પાસે પણ મૂળભૂત બીજ છે, તે ખીલ્યું નથી. નિગોદમાં પણ બીજ હતું અને એકેન્દ્રિયમાં હતા ત્યારે પણ બીજ હતું, પશુગતિમાં હતા ત્યારે અને આજે મનુષ્ય છીએ ત્યારે પણ બીજ છે. આપણે તેને તિજોરીમાં રાખ્યું છે, ખીલવા માટે પ્રયત્ન કર્યો નથી. એ બીજને ખીલવાનું કામ જે કરે છે તેને કહેવાય છે સદગુરુ. સદગુરુ બીજને ખીલવે છે, પ્રગટ કરે છે અને ખીલવાની પ્રક્રિયામાં એ સામેલ થાય છે. ચોથી મહત્વની વાત, બાકી બધા ભૌતિક જગતના પ્રશ્નો કદાચ ઉકેલી શકાશે પણ આંતરિક જગતના પ્રશ્નો ઉકેલવાનું કામ ભૌતિક સૃષ્ટિના વૈજ્ઞાનિકો કરી નહીં શકે. તેના માટે આધ્યાત્મિક સત્તા જોઈએ. વાંચતા નથી આવડતું તો અક્ષરજ્ઞાન આપનાર છે. સંગીત નથી આવડતું તો સંગીત શીખવનાર છે. નૃત્ય અને ડિસ્કો નથી આવડતા તો શીખવનાર પણ છે. પરંતુ ચૈતન્યમાં ડૂબકી મારવી હોય તો કોણ શીખવનાર છે? આત્મામાં ડૂબકી મારવી છે, સ્વરૂપની અનુભૂતિ કરવી છે તો કોણ શીખવનાર છે? એવી અનુભૂતિ કરાવનાર જે પરિબળ તેને કહેવાય છે સદગુરુ.
બીજનો ચંદ્રમા ખીલતો ખીલતો પૂર્ણિમાનો ચંદ્રમા બને એ પ્રક્રિયાને જોવી તેના કરતા પણ આ જીવ ખીલતો ખીલતો શિવ થઈ જાય અને આત્મા ખીલતો ખીલતો પરમાત્મા થઈ જાય એ પ્રક્રિયાને જોવી એ પરમ ધીરજનું કામ છે. એવું પરમ ધૈર્ય જેમની પાસે છે તેમને કહેવાય છે સદગુરુ. વિચાર કરજો, સદગુરુ શિક્ષક નથી, શિક્ષક સર્જન છે પણ ઉદ્ઘાટક નથી. સદગુરુ ચેતનાનું ઉદ્ઘાટન કરે છે. જેનામાં તાલાવેલી ન હોય તેનામાં તાલાવેલી જગાડે છે અને જેને તાલાવેલી લાગી છે તેને પાર પમાડે છે. આ બંને કામ કોઈ પણ જાતની અપેક્ષા વગર, બદલાવી આશા રાખ્યા વગર સદગુરુ કરે છે. શિષ્ય તો બધું આપવા તૈયાર છે પરંતુ સદગુરુને કંઈ પણ જોઈતું નથી, આવી તેમની અવસ્થા છે. અહીં એક મહત્વની વાત કરે છે.
બસ કઈ ગાથા શરૂ થઈ? 18મી ગાથા કઈ છે? મોટામાં મોટા શત્રુ કયા જીવના? માન. જે અહીંયા વાત કરી છે માનાદિકમાં બીજા આદિક એટલે બીજા આવે પણ મહત્વનો મોટામાં મોટો આ મનુષ્ય શરીરની અંદર, મનુષ્ય પર્યાયની અંદર જો મોટામાં મોટો દુશ્મન હોય, શત્રુ હોય તો કોણ છે? કોણ શત્રુ છે? પોતાનો અહમ માન એટલે એને મન કસાઈ ગયો. આ અહમ જેટલો મજબૂત મનુષ્ય ગતિમાં છે એટલો અન્ય ગતિમાં નથી. અન્ય ગતિમાં નથી, અન્ય કાય શરીર બીજા દેહમાં પણ નથી. એકેન્દ્રિયથી માંડીને આપણે પંચેન્દ્રિય સુધીના જીવો છે, પંચેન્દ્રિયમાં પણ તેરિયંત છે, દેવ છે, નારકી છે, પણ મનુષ્યમાં જેટલો અહમ છે એટલો કોઈ જગ્યાએ સંભવિત નથી. છકાઈના જીવોની અંદર પણ મનુષ્ય ગતિમાં જેટલું અહમ છે એટલો અન્યત્ર નથી. આ વાત બરોબર જો પકડાય સમજાય તો આપણી મોટી મહાનતા એ છે કે મોક્ષ પ્રાપ્ત કરી શકે કોણ? મનુષ્ય. અને મોક્ષ કદાપી ન મેળવી શકે એવો કોણ? ખ્યાલ આવે છે બરોબર? આપણી વિશેષતા, આપણી સ્પેશિયાલિટી, આપણી સુપર સ્પેશિયાલિટી, હબિલિટી, કે આ સંસારના અનંતના પરિભ્રમણથી મુક્ત થવું હોય તો પણ આ મનુષ્ય દેહ છે. અને ક્યારે મુક્ત ન થવું હોય, અનંતનું પરિભ્રમણ કરવું હોય, કરતા રહેવું હોય, તો પણ એને માટે મોટામાં મોટું સાધન આ મનુષ્ય દેહમાં છે. મનુષ્ય દેહ સિવાયનો તો બિચારો ક્યારેક પ્રગતિ કરી કરીને થોડોક આગળ પાછળ થઈ શકશે, પણ આ મનુષ્ય નહીં થઈ શકે. કૃપાળુ દેવે એક જ શબ્દની અંદર કહી દીધું, એક જ વાક્યમાં, માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. અરે જીવ, મોક્ષ તો અહીંયા જ છે અને તું જ મોક્ષ સ્વરૂપ છો. બે વાક્ય અદ્ભુત કૃપાળુ દેવ કે મોક્ષ અહીંયા જ છે. એક કારણ નડે છે, એ છે માન. તું જ મોક્ષ સ્વરૂપ છો એ પોતાને પ્રતીત થવા દેતું નથી, એનું એક જ કારણ છે માન. પોતાનું સૂક્ષ્મ કસાય છે અને માન જોડાયેલો છે નામ અને રૂપ સાથે. પોતાને આઠ કર્મ છે એમાં એક કર્મ છે નામનો અને બીજું છે રૂપ, કદ, આકાર. એકમાં કહીએ તો નામ સાથે જ કહીએ તો ચાલે, કેમ કે આ બધી એની પેટા પ્રકૃતિઓ છે. રૂપપણું, કુરૂપપણું, યસ, અપયસ, એવી નામ કર્મની જે 101 પ્રકૃતિઓ છે એનો અભ્યાસ કરીએ ત્યારે વિચાર આવે કે આપણો એના પ્રત્યેનું આપણું મમત્વ ક્યારે છૂટતું નથી. એક સારો કંઠ છે પોતાનો ગાવાનો, એ જિંદગીભર સુધી એ ક્યારે એનું મમત્વ જાય. એક સારું બોલતા આવડે છે, માત્ર સારું બોલતા આવડે છે, તો એ જીવન છૂટી જાય ત્યાં સુધી એના પ્રત્યેનું એનું મમત્વ. આવી સંસારની તો ભૌતિક વિદ્યાઓ કેટલી બધી છે. હવે એક વિદ્યાની અંદર એ પારંગત થયો, એકમાં એની કુશળતા આવી, એને હથરોટી બેસી ગઈ, તો એને એમ થાય કે મારા જેવું તો કોઈ નથી. એક સામાન્ય વાનગી આવડે તો ઉપડા ન ઉપડે, એ તો મારા હાથે જ, અથાણું તો મારું જ, કોઈ ન થાય. હું કરવું એટલે 12 મહિના ટકે. શું કરી કરીને કર્યું કે એક અથાણું આવ્યું એક વાતમાં, ચા તો મારી જ, એને બીજી કોઈની ભાવે. ક્ષુદ્ર ક્ષુદ્ર વાત એની અંદર આ જીવ રોકાયેલો છે. આવો મનુષ્ય જન્મ મેળવા પછી, આવો માનવ દેહ મળ્યા પછી સાવ નાની અલ્પ તુચ્છ જેવી વાતમાં રોકાયો છે, એનું એકમાત્ર કારણ હોય તો માન. ખ્યાલ આવે છે? જો આ આ વિચાર નથી થતો, આપણે કહે છે ને વાંચન પછી વિચાર કરવો, ચિંતન થવું, કે વિચાર તો કરી કે માનવને મોક્ષ કીધો છે, માનવ સિવાય મોક્ષ નથી, તો આટલા બધા માનવો છે ને દુનિયામાં, માનવ તો હડફેટે આવે છે, તો આ બધા કેટલા ભાગશાળી હશે? તો કે આ બધામાં ક્ષમતા છે કે પરમાત્મા થઈ શકે છે, પણ એકે થવાના નથી. કારણ કે એને હું પરમાત્મા થઈ શકું છું એનું જે ગૌરવ છે એ ગૌરવ નથી, પણ એને તુચ્છ જેવી વાતો છે સંસારની એની અંદર એ રોકાયેલો છે. પછી એનું રૂપ છે, એનું કદ છે, એની હાઈટ છે, એનું બોડી છે, એનું વજન છે, એને એની આવડત છે, સાવ નાની નાની બાબત જેનું કોઈ મહત્વ નથી જિંદગીમાં, એની અંદર એ રોકાયેલો છે. આ એનો વ્યક્તિગત હું પદ છે, એનું આ માન કસાય છે, એટલો સૂક્ષ્મ છે કે લક્ષમાં આવે ખરો, પકડાય જ નહીં, અને કોઈ પકડે તો સહન થાય? જુઓ તો ખરા, કોઈ કદાચ પકડી લે કે કેક આને જરાક અભિમાન છે, ત્યાં તેનો પિત્તો જાય કે શું તમે અમને કહો છો, અમને તો આવડે છે ને, કહી છે ને, ભૂલો જોઈ, તમારું છે તાકાત, એનું અહમ ન જાય કે આ તો બધી ક્ષુદ્ર વસ્તુઓ છે, તુચ્છ વસ્તુઓ છે, અને અનંત જન્મોમાં આવી બધી અનંત વાર કરેલી છે, અનંત વાર, ગાવાનું, ખાવાનું, રોવાનું, ધોવાનું, આ અનંત વાર કર્યું છે, પણ ક્યારે મોક્ષનો પુરુષાર્થ કર્યો? જે તું કરી શકે છે, જેનું ગૌરવ તારે લેવા જેવું છે, જેનું અભિમાન તને થાય તો ખરેખર તું ન્યાલ થઈ જાય છે, કે અનંતના પરિભ્રમણને ટાળવાની તાકાત જો હોય તો એક આ જન્મમાં જ છે. અહીંયા કહે છે કે જીવની આ મોટી નબળાઈ છે, એ જેમ મોક્ષનો અધિકારી છે એમ એ અનંતના પરિભ્રમણનો પણ અધિકારી છે, એનો જવાબદારી જ છે. અહીંયા અધિકારી છે, પેલામાં એ જવાબદારી કે સાહેબ મારું પરિભ્રમણ કેના કારણે, મારા અનંત જન્મ મરણ કેના કારણે, આ પરિભ્રમણનો અંત કેમ આવતો નથી? બહારનું કોઈ કારણ શોધવા જવાની જરૂર? કૃપાળુ દેવ કહે છે માન ન હોત તો જે જગ્યાએ તું છો ત્યાં જ મોક્ષ. આ ગાથા એટલી સરસ, સદગુરુનો ઉપકાર. કારણ કે આગલી ગાથામાં કહ્યું તું કે શું કરવાનું છે સંકેત માટે, સ્વચ્છંદ મત ને આગ્રહ છોડવાના છે, એ આ માનનું સ્વરૂપ છે. આ સ્વચ્છંદ મત અને આગ્રહ એ આ માનનું સ્વરૂપ છે, આ શત્રુ છે. આનું સ્વરૂપ ઓળખાય તો સદગુરુના લક્ષ્ય વર્તે, તો આ આપણો માનાદિક શત્રુ એ કેવી રીતે જાય, એનું એવીને એને હણવું હોય તો શું કરાય? તો કે છે નિજ છંદે તું તારી મેળે તારા ડાપણથી. ના ના, મને તો એવું કાંઈ નથી, આ તો હું સરસ કરું છું એટલે વળી બધાને કહ્યું, બાકી મને એનું કાંઈ અભિમાન નહીં હો. અને અભિમાન નહીં તો જ્યારે કોક એનું ગણતરીમાં ન લઈએ ને ત્યાં ખબર પડે. કોઈ પણ પ્રસંગ થાય અને પછી એની ગણતરી ન લેવાય, બધું કીધું અને જો નો કે આણે કર્યું છે તો મોઢું ચડી જાય, બેઠા બેઠા બધું બોલે છે, મોટા પડારા કરે છે, પણ કે છે કે આણે કર્યું, મેં કર્યું, એક જરા હાજરી નથી લેવાતી, ક્યાંય આપણી નોંધ નથી લેવાતી, આપણી આવી તુચ્છતાનો પણ ક્યાંય પ્રશંસા નથી થતી, તો આપણાથી જીરવાતું. આ કેવી રીતે એનો નાશ કરી શકાય એ ગાથા છે, કે માનાદિક શત્રુમાં નિજ છંદે. આ એક એવું અદભુત રહસ્ય કૃપાળુદેવે કીધું છે કે તને સંકેત થઈ જાય, જો આ ત્રણ ટાળી દે તો સ્વચ્છંદ મત ને આગ્રહ ટાળી દે તો ચાલ. જિનેશ્વર ભગવાન કે છે કે ભાખ્યું સંકેત તેને, તને સંકેત. અને છાપ કોની? જિનેશ્વર ભગવાનની છાપ છે. બોલ હવે તારે શું થયું? પણ નહીં થાય. આટલું સસ્તું હોવા છતાં, આટલું સરળ હોવા છતાં, આટલું સાદું હોવા છતાં અને આટલું સચોટ હોવા છતાં, આટલું સુગમ હોવા છતાં આ બધાનું સ્વરૂપ માનમાં સમાયેલું છે. સ્વચ્છંદ હોય, મત હોય કે આગ્રહ હોય, એ બધું માનમાં સૂક્ષ્મ રૂપે થઈને માનમાં આવે. સૂક્ષ્મ માન કસાય. એની આ વાત સમજાવવા માટે મુનિશ્રીએ બહુ સરસ રીતે યુક્તિ વાપરી છે. એણે કહ્યું કે એ સદગુરુના શરણમાં જતા આ આખા માનાદિક શત્રુઓનો નાશ. અને કેવી રીતે? તો કે અલ્પ પ્રયાસથી. નાશ કરવાનો કોણે? પોતે, પોતે કરવાનો. પણ સદગુરુની હાજરીથી પ્રયાસ કેટલો કરવો પડશે? આ સદગુરુનું મહત્વ હાજરીનું, માત્ર સદગુરુની હાજરી. પ્રાયે હજી આ હોય કે મારાથી નીકળશે, માં શું હું કાઢીશ, આવો ભાવ આવે હું પણ આનો, મારાથી એ ભાવ કેવો થયો? હું પણ આનો થયો. અહીંયા આ ગાથામાં એક સારા વિચારક હતા આપણા, એને એને સુધારો કર્યો. એને લેખું બોલતા હતા એક પાછળ પોતે વિના પ્રયાસે જાય, જાતા સદગુરુ શરણમાં વિના. આ દ્રષ્ટિરાગ વાળા હતા, ગુરુ પ્રત્યે આંધળી ભક્તિ થઈ ગઈ હતી, વ્યક્તિગત ગુરુ પ્રત્યે, ગુરુ તત્વ પ્રત્યે નહીં, ગુરુ તત્વની સમજ નહીં. અને એવા મોટા ગજાના કાને કીએ કોણ? સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે? આત્મસિદ્ધિમાં ફેરફાર કરે, ગુરુની ભક્તિમાં આંધળા ભીત બની ગયા હતા. એટલે કે કૃપણદેવીએ લખ્યું છે અલ્પ પણ વિના પ્રયાસે જાય. પુરુષાર્થ માર્ગનો લોપ કરી રાખ્યો એને, જુઓ આ દ્રષ્ટિરાગ, આ ગુરુ પ્રત્યેની આંધળી ભક્તિ, આ ગુરુ તત્વની સમજ નહીં, માત્ર વ્યક્તિ સાથેનું કોકનું એની યારે જોડાણ થઈ ગયું તો એ ઊંધો પડી ગયો. પુરુષાર્થ ધર્મ છે, પ્રયાસ અલ્પ હોય કે પ્રયાસ વિશેષ કરવો પડે, પણ કોણે કરવો પડે? પોતાએ જ. પોતાના દોષો કોણ ટાળી શકે? સદગુરુના હાજરીમાં અલ્પ પ્રયાસ એ કહ્યું છે જ્ઞાનીઓએ, વિના પ્રયાસ કહ્યું નથી. અને એટલે જ કૃપણદેવે લખ્યું કે દ્રષ્ટિરાગનું પ્રબળ સામ્રાજ્ય વર્તે છે. જેને ગુરુ મળ્યા છે ને ગુરુની ઓળખ નથી કે આ ગુરુ કઈ ન કરે, ગુરુની હાજરીથી મારું થાય અને કરવું પડે તો મારે જ. પુરુષાર્થ મારો, પાંચ સમવાયમાં પુરુષાર્થ સમવાય એ પુરુષાર્થ મારો. એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં ગાથા આપી, જો ઈચ્છો પરમાર્થ તો કે નહીં, કઈ કરવાની જરૂર જ નથી. ગુરુના ચરણમાં આડવટવા મંડ એટલે વાત પૂરી થઈ ગઈ, ગુરુ માથે વાસ્કેપ છાંટે એટલે વાત પૂરી થઈ ગઈ, રાખડી બાંધે એટલે વાત પૂરી થઈ ગઈ, મંત્રલું પાણી આપે એટલે વાત પૂરી થઈ ગઈ, ભભૂતિ આપી દે એટલે વાત પૂરી થઈ ગઈ, તાવીજ બાંધે એટલે વાત પૂરી થઈ ગઈ, તારે કઈ કરવાનું જ નથી, બધું સદગુરુ કરી દેશે, બસ તું જા પછી વાત નહીં તારે. આ અણસમજણ છે, આ અધૂરી સમજણ છે, આ વિતરાગ માર્ગની આત્માની એકેય ઓળખ નથી. આત્માને પોતાનું અસ્તિત્વ છે, ચેતન પોતાનું અસ્તિત્વ ધરાવે છે. અને અહીંયા પાછો વાત કર્યા કરે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું, અને બોલવામાં કઈ શરમ છે કે તું બોલસ છું અને તું પાછો શ્રદ્ધે છે શું ન કરી શકે. પુરુષાર્થ જીવને પોતાનો, ચેતનના પુરુષાર્થ વિના ચેતનની સ્વતંત્રતા કેવી રીતે? અદ્ભુત માર્ગ છે, પણ વિચારણાનો છે, માત્ર સાંભળવાનો નથી. જો સાંભળી લીધું તો વયું ગયું, પવનની લેરકી છાપ પડવી જોઈએ અંતરમાં. આત્મસિદ્ધિની આ ગાથાની છાપ પડવી જોઈએ, અને છાપ એ છે ચાર સ્થિતિ. અહીંયા મુનિશ્રી કહે છે કે પહેલી વાત તો એ છે કે સદગુરુ અકર્તા છે, એ કઈ કરતા નથી. હવે જેમાં શિષ્યને પણ એમ હોય કે સદગુરુ કઈ કરે છે, તો એનું અજ્ઞાન. અને સદગુરુને જો એમ હોય કે હું કઈ કરું છું, તો એ મહા અજ્ઞાન, એનું મહા. અહીંયા શબ્દ કહ્યું છે કે કંઈક તને આપું ને તારો રોગ મટી જાય એ તો સમજ્યા, પણ મને મહારોગ થશે. આ સદગુરુના પક્ષે સમજ આપે છે. એટલે કહ્યું કે આ બધું ચાલે છે, સદગુરુ તો પેલા અકર્તા છે એ સમજી લો. પહેલી વાર કે સદગુરુ કઈ કરતા નથી, જે કઈ પ્રયાસ કરવો પડશે એ કોને કરવાનો છે? શિષ્યએ કરવાનો છે. જેને મોક્ષની સાધના કરવી છે, જેને મોક્ષે જવું છે, પ્રાપ્ત કરવો છે, એને જ કરવો પડશે. આ પેલી શિખામણ આપે છે, એને આખો પેરેગ્રાફ ઘણો આપ્યો છે કે સદગુરુ એ શિક્ષક નથી, સદગુરુ એ ઉદ્ઘાટક છે. He is awakening, not teaching. He is enlightening and not teaching. Teaching જગતના વ્યવહારિક પદાર્થોનું થાય. રસોઈ શીખવી શકાય, સંગીત શીખવી શકાય, ચિત્રકળા શીખવી શકાય, વ્યાયામના પ્રયોગો શીખવી શકાય, જગતની વિદ્યાઓ, એન્જિનિયરિંગ, આર્ટ, સાયન્સ, કોમર્સ, મેડિકલ, આ બધું શીખવી શકાય. એ વિષયો છે, ભૌતિક શાસ્ત્રના વિષયો છે, પર પદાર્થના વિષયો છે. ઇટ્સ ધ સાયન્સ ઓફ મેટર, એ શીખવી શકાય. અધ્યાત્મની વાત, ચેતનાની વાત શીખવી શકાય, ઉદ્ઘાટિત કરી શકાય, એને એવી પ્રકારની દ્રષ્ટિ આપી શકાય. શિક્ષક નથી આ, આ સામાન્ય ટીચરના જેમ મૂકી દીધો છે આને, પંતુજી નથી આ. સદગુરુ છે એ ચેતનાનો રહસ્યનો ઉદ્ઘાટક છે. બીજી અગત્યની વાત, બીજી વાત મૂકી, ચાર વાત બરોબર આપણે સમજેલી એટલે આપણે એ બંધ કર્યું છે. ચાર વાત, પહેલું એ કઈ કરતા, તો મગજમાં જો કઈ હોય કે હું સદગુરુ પાસે ગયો એટલે ન્યાલ થઈ ગયો, પતી ગયું, તો પેલા તું સમજ, તારી સમજ કેટલી છે એના ઉપર આધાર છે. સદગુરુ ઉપર કઈ નથી. જે વાત કહેવામાં આવી છે બધી કેના પક્ષે? શિષ્યના પક્ષે. અહીંયા કઈ સદગુરુ ગમે તેટલો સિદ્ધ પુરુષ બેઠો છે તો પણ એના પક્ષે કઈ વાત કીધી નથી, શિષ્યના પક્ષે કીધી છે. કારણ કે ચા કરતા પ્યાલા ગરમ છે, કેટલી ગરમ છે, એને શાંત કરવાની છે કે ઉભો રહે. જે કઈ છે એ તારા પક્ષે કરવાનું છે, તો એ અકર્તા છે. સદગુરુની પાસે પછી પણ કરતા તો તું જ છો. એટલે સદગુરુની વ્યાખ્યામાં ત્રીજો ગુણ કયો આપ્યો? વિચારે ઉદય પ્રભુ. સદગુરુ પોતે કઈ કરતા આપણે ઉદયમાન છીએ અને પુરુષાર્થમાં છીએ. આપણે પુરુષાર્થમાં છીએ. અત્યારે ઉદય કયો આવતો હશે આપણને ખબર નથી, પણ આપણો પુરુષાર્થ એટલો સત્સંગનો હોવાને કારણે એ અત્યારે જે ઉદય આવે છે ને એ પ્રદેશ ઉપર આવીને ચાલ્યો જાય છે. એ વિપાકનું સ્વરૂપ લઈ શકતો નથી. સમયે સમયે જીવને ઉદય, એક સમય ઉદય વિનાનો તો નથી જ. તો આપણને પણ ઉદય આવે છે, પરંતુ પુરુષાર્થની અવસ્થા એવી છે કે તે સમયે કર્મ એનું ફળ આપી શકવાની સ્થિતિમાં નથી, નબળું પડી જાય છે. કેમ કે આખરે તો એક જ જીવ ઉપર કર્મ અને પુરુષાર્થ બે ઉદયમાં છે ને. સાચો પુરુષાર્થ, આત્મિક પુરુષાર્થ, આત્મ જાગૃતિ એક જ સમયે એને છે, અને શરીર ઉપર કર્મનો ઉદય પણ એ જ સમયે એ જ શરીર ઉપર આવે છે ને. હવે બે પરિબળ જાગૃત છે ને, એક ચેતનાનું પરિબળ છે અને બીજું કર્મનું. કર્મનું પરિબળ જડ કે ચેતના? જડ. તો કયું વિજયી થાય? બરોબર. પણ જો સત્સંગ આપણો પ્રાણવાન ન હોય તો કર્મનું જોર ચાલે. એટલે એમાં અનેક ઉદયો આવે, ઉદયો બધા કામ કરતા હોય. અજ્ઞાનનો ઉદય આવે, મિથ્યાત્મનો ઉદય આવે, માનનો ઉદય આવે, અહંકારનો ઉદય આવે, ઘણે ખાતે. પણ જો ચૈતન્ય જાગૃત હોય તો એ ન આવે. એટલે સરસ વાત મૂકી છે, એ શિક્ષક નથી. પછી બીજી વાત મૂકી છે કે સદગુરુને અતિન્દ્રિય સૃષ્ટિમાં કાર્ય કરવાનું છે. અતિન્દ્રિય સૃષ્ટિમાં કામ કરવું છે, તત્વની અનુભૂતિનું કાર્ય કરવું, તે આધ્યાત્મિક શાસ્ત્રનું સૂત્ર છે. અને આનંદ ગણજી મહારાજ કહે છે આ તો અનુભવ ગોચર છે. સદગુરુને આપણા પુરુષાર્થની દિશા બદલાવી દેવી છે, અને એ દિશા બદલવાની અંદર એને ચૈતન્ય તરફ. હવે ચૈતન્યની દિશા કોણ બતાવે? જેને જોઈ હોય એ બતાવી શકે. એટલે સરસ કહ્યું છે કે સદગુરુ અતિન્દ્રિય સૃષ્ટિમાં દોરી જવાનું કામ કરે છે. જીવો બધા બહાર ઊભા છે, સાધક જીવો બહાર ઊભા છે. એટલે કે છે કે અહીંયા એને એના આત્મતત્વની ઓળખાણ કરાવીને એના પુરુષાર્થની દિશાને વાળે છે. એનું જે સામર્થ્ય છે, જેટલું છે તેટલું, પણ એ આત્માની દિશામાં વળે છે. સદગુરુની હાજરીને કારણે ત્યાં એને એ દ્રષ્ટિ મળે છે. એ કઈ ચશ્મા નથી આપતા, નંબર નથી કાઢતા આંખ, પરંતુ દ્રષ્ટિ આપે, વિચાર દ્વારા આપે, ચિંતન દ્વારા આપે, જીવની સાથે સત્સંગ વિચાર વિનિમય વાદ વિવાદ દ્વારા આપે. પણ સદગુરુ દ્રષ્ટિ બતાવે. જેવી એની દ્રષ્ટિ પોતાના ચૈતન્ય તરફ, અંતર સૃષ્ટિ તરફ, પછી એનું પરિણામ એને સહજમાં મળે. કારણ કે હવે પુરુષાર્થની દિશા બદલાઈ ગઈ, સાચી ગઈ. એટલે પહેલા જેટલો કરવો હતો અને છતાંય પરિણામ નહોતું મળતું, હવે અલ્પ પ્રયાસમાં પરિણામ મળવા માંડ્યું. એકવાર જેમ કહ્યું કે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી. શું થયું? તો કે શરીર ઉપરથી સ્નેહ વયો ગયો, વાત પૂરી થઈ ગઈ. હવે શરીર ઉપર દ્રષ્ટિ જતી જ નથી, એના પ્રત્યેનો ને રાગ જે હતો એ સ્નેહ રાગ અત્યારે ચાલ્યો ગયો છે. તો હવે જે કઈ પુરુષાર્થ થાય છે એ કયા ક્ષેત્રમાં થાય છે? આંતર સૃષ્ટિમાં. એટલે જે ઇન્દ્રિયોની પેલે પાર છે એ ઇન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરાવવાનું કામ સદગુરુ દ્વારા થાય છે. અને આ એ જ કરાવી શકે કે જે એ સૃષ્ટિ જઈને પાછું છે, કે સદગુરુ એ સૃષ્ટિનો અનુભવ કરીને આપણી વચ્ચે. જો સદગુરુની ઓળખાણમાં પહેલું લક્ષણ આત્મજ્ઞાન, એટલે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, એક કૃપાળુ દેવી ગાથા પાછી મૂકી છે સમજાવવા માટે. જે આત્મ સ્વરૂપ છે તો અનુભવ કરીને આવ્યા છે. હવે કેટલાય જીવો જગતમાં છે કે એને અનુભવ કર્યો છે, પછી વિતરાગની ધારામાં સમાઈ ગયા છે, વિતરાગતાની ધારામાં સમાઈ ગયા. કેટલાની અંદર કરુણાની ધારા ઉપજી છે, એટલે એણે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યા પછી કરુણાની ધારાને કારણે એને જેની સાથેના ઋણાનુબંધ છે એને પણ આ હું પમાડું એવો ભાવ જાગતા એ જગતની અંદર અંતર સૃષ્ટિમાંથી જે બહુ. એટલે જો અતિન્દ્રિય સૃષ્ટિમાં જવું હશે તો સદગુરુ વગર નહીં ચાલે. સદગુરુ આપણા અસ્તિત્વનું ઉદ્ઘાટન કરશે, બીજને ખેલવશે. આ ત્રણ વાત પછી ચોથી વાત મૂકે છે કે આંતરિક જગતના પ્રશ્નો ઉકેલવાશે તો આધ્યાત્મિક સત્તા જોઈશે, ભૌતિક સત્તા કામ આવશે. આપણે આધ્યાત્મિક સાધના કરતા હોય, કોઈ કે હું એન્જિનિયર છું, કોઈ કે હું આર્કિટેક્ટ છું, કોઈ કે હું વકીલ છું, કોઈ કે હું ડૉક્ટર છું, કોઈ કે વેપારી છું, કોઈ કે છે મને કેપિટલ માર્કેટનું નોલેજ ઘણું છે. આ ગમે તે સત્તા આપણી છે, ઘણી સરસ સત્તા છે, કોઈની પોલિટિકલ છે, પદ પદવી પણ છે, પણ છતાં આધ્યાત્મિક પ્રશ્નોના ઉકેલ માટે આ એકે સત્તા કામ નહીં. મનની અશાંતિ છે કેમ જાય, મનના ઉધામાં શાંત કેમ પડે? તો કઈ ડોક્ટરના ન પડે ને એન્જિનિયરના પડે ને આના થાય રે આને જજ ને આમ થાય એવું ખરું કે તું આ ભણ્યો હોત તો ન થાય. એ ભલે ને સાયકોલોજી ભણ્યો હોય, ફિલોસોફી ભણ્યો હોય, તો પણ એ બહારનું જ્ઞાન છે, ન થાય. આધ્યાત્મિક સત્તા જ્યાં સુધી એના જીવનમાં પ્રગટી નથી ત્યાં સુધી એના આધ્યાત્મિક પ્રશ્નોનો ઉકેલ એને આધ્યાત્મિક સત્તા વિના બીજા કોઈ પરિબળથી. એટલે જગતના જીવો વિચાર કરે કે મારે સુખ જોઈએ છે, તો કૃપાળુ દેવે કહ્યું કે સુખની સત્તા આત્મા પાસે છે, સુખ એ આત્માનું સ્વરૂપ છે. માટે હે જીવ તું ભ્રમામાં, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. અને તે સમશ્રેણી થવા માટે બહારના પદાર્થનું આશ્ચર્ય ભૂલ. તને લક્ષ્મીનું આશ્ચર્ય છે, તને પદનું આશ્ચર્ય છે, તને કોઈ પોઝિશનનું આશ્ચર્ય છે કે આ મળે તો આપણને સુખ મળે, આવું સ્થાન મળે તો આપણને સુખ મળે. આ બહારના ગમે તેટલા પરિબળો છે પણ સુખની સત્તા એની પાસે નથી. સુખ આપવાની સત્તા બહારની કોઈ પણ આપણી એચિવમેન્ટ, આપણને એવોર્ડ મળે લાઈફ ટાઈમ એચિવમેન્ટ, તો આ એવોર્ડ આપણને અંતરની શાંતિ માટે મદદરૂપ થઈ શકે. આમાં તો જ્યારે એને શાંતિ મેળવવી હશે, સુખ મેળવવું હશે, આનંદ પ્રાપ્ત કરવો હશે, નિરુપાધિક રહેવું હશે, ત્યારે એક જ સત્તા એની હશે, એ કામ કરશે. કઈ? આધ્યાત્મિક સત્તા. પછી ભલે એ ક્યાંય ચોકીદારી કરતો હોય, ચોકીદાર હોય, કોઈ હેસિયત નથી, નથી ધનની, નથી પદની, નથી સ્થાનની, સમાજમાં કોઈ હેસિયત નથી. ચોકીદાર છે પણ પ્રભુને સમર્પિત છે. એ માટી છૂંદવાનું કામ કરે છે, ગુંદવાનું. એવો ગોળો કુંભાર એ અધિકારી છે. જ્ઞાનદેવ નામદેવ ની સભાની અંદર બધા ભેગા થાય તો કોણ સાચો ને કોણ ખોટો એ પારખવાનું કામ કોણ કરે? એ બેન મુક્તાભાઈ હતા, પણ આ ગોળો કુંભાર બધાના માથે માટલા મારીને કે આ કાચું છે. તો જગતની અંદર જેણે જેણે સુખની શાંતિની પ્રાપ્તિ કરી છે, ઉપલબ્ધિ કરી છે, એની પાસે કઈ સત્તા હતી? આધ્યાત્મિક સત્તા. એટલે મહાન સિકંદર એલેક્ઝાન્ડર ને પણ શાંતિ મેળવવા માટે થઈને એ નીકળો તો એના ગુરુએ કીધું કે જગત આખું જીતીને આવજે, પણ તું એક સાધુને ભેગો લાવજે. શાંતિની સત્તા આંતરિક છે, એ આત્માની સ્વતત્વની અનુભૂતિથી છે, અને એ સત્તાનું સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ છે અને ધાર્મિક એ ક્રિયાકાંડ ઉપર આધારિત છે, આધ્યાત્મિક એની દ્રષ્ટિ ઉપર આધારિત છે. એટલે અહીંયા બહુ સરસ મૂક્યું છે કે એને વાંચતા નથી આવડતું, એને કઈ નથી આવડતું વગેરે બધું, પણ ચૈતન્યમાં ડૂબકી મારવી હોય તો રામકૃષ્ણ પરમહંસ પાસે કઈ સત્તા હતી? આધ્યાત્મિક સત્તા. અને નરેન્દ્ર પાસે કઈ સત્તા હતી? તર્કની, વિદ્યાભ્યાસની, લોજિકની. LLB થયો હતો, ગ્રેજ્યુએટ થયો હતો, પણ અંતરની અનુભૂતિ નહોતી. એમાં જવા માટે તો એની કોઈ કામ કરતું નહોતું. એને કઈ બ્રહ્મ સમાધિ જોઈતી હોય તો જગતની કોઈ હેસિયત તને બ્રહ્મ સમાધિ અપાવી શકે નહીં. એ માટે તો આધ્યાત્મિક સત્તા જોઈએ. અને આવી આધ્યાત્મિક સત્તા જે કાંઈ ભણ્યો નથી, પણ જેની આ ચેતના જાગી છે, જેને અંતર સૃષ્ટિમાં પ્રવેશ કરવાની જેની પાસે આવડત છે, જે જયવા છે, જે કરાવી શકે છે, જે અનુભવી છે, એ જે પરિબળ છે, એ પરિબળ એ સદગુરુ છે. એની હાજરીની અંદર જીવ પોતાની અંતર સૃષ્ટિમાં પ્રવેશ કરી શકે છે. આ ચોથી સદગુરુની મહત્તા બતાવી છે. એટલે એમાં કહ્યું છે કે સદગુરુ પાસે આ બધી ડૂબ અંદર પ્રવેશ કરાવવા છતાં એ પોતે કંઈ કરતા નથી, પણ એની પાસે એક મૂડી મોટી છે. એ કહ્યું છે કે એની પાસે પરમ ધૈર્ય છે. કરવાનું છે કોણે? શિષ્ય. સાધના કોણ કરશે? શિષ્ય કરશે. જિજ્ઞાસુ કરશે, મુમુક્ષુ કરશે. સદગુરુ તો જો મુમુક્ષુ ક્યાંય મૂંઝાયો હોય અને કઈ માર્ગદર્શન માગે તો એને દિશા સૂચન કરશે. એમાં પણ એને હુંપણાનો ભાન એને શિક્ષક તરીકે નહીં કરે. જો આ કરવાની અંદરની પાછી સિસ્ટમ સમજી લઈએ, જે એમ સમજે કે હું કરાવું છું, જે ટીચર બની ગયો સદગુરુને બદલે અને કે મેં આને કરાવ્યું આ, તો એ સદગુરુ તરીકે ગયો અને ઓલાને પણ કઈ થાય. અદભુત વાત મૂકી છે કે એનામાં ધૈર્ય છે કે તું આ કર, તું ચિંતન કર, તારું ચિંતન ઓછું છે, હજી ફરીથી તારા સ્વરૂપમાં જા, ફરીથી તું નિર્ભેળ આત્મા છું. તને શું મગજમાં આવ્યું સાહેબ મને આમ થયું તેમ થયું? તો કે એ તું નથી, એ તું નથી. રમણ મહર્ષિ પાસે એક વિદેશનો વિચારક આવીને ઉભો રહ્યો અને એને સમાધાન થયું નહીં. એટલે એને મહર્ષિને પૂછ્યું કે મને વારંવાર વિચારો આવે છે. તો કે વિચારો કોને આવે છે? એનું તે ચિંતન કર. કે વિચાર કરનાર કોણ છે એનું ચિંતન કર અને એને જો કે વિચાર કોણ કરે છે, ક્યાંથી આવે છે. એમ કરીને એને વિચાર કરનાર ઉપર દ્રષ્ટિ ફેરવાવી દીધી અને થોડી વાર તેનો ઉભો થઈને ચાલતો થઈ ગયો. સમાધાન થઈ ગયું સાહેબ, મને સમજાઈ ગયું કે હું તો જોનારો છું, વિચારો તો બધા આવે છે અને જાય છે, એ વિકલ્પના રૂપમાં આવે છે, અને સમાધિનું ઓળખ એ જ છે કે નિર્વિકલ્પ થાય ત્યારે સમાધિ થાય, જ્યારે નિર્વિકલ્પતા થાય ત્યારે સમાધિ થાય. તો નિર્વિકલ્પતા કરવા માટે જૈન દર્શન પદ્ધતિ બતાવે છે કે અનુપ્રેક્ષા કરો, જે વિચાર આવ્યો હોય, જે તત્વ મગજમાં આવ્યું હોય અને મેળ ન ખાતો હોય શાંતિ સાથે, તો એની અનુપ્રેક્ષા કરો. તમે અનુપ્રેક્ષા કરવાથી એનું અંતિમ શક્તિ આવશે કે જેમાં બધા વિકલ્પો સમી જશે, પછી તો એક જ વિષય રહેશે. પેલા ઘણા વિષય ઘણા વિકલ્પ, પછી એક વિષય અને ઘણા વિકલ્પ, અને ત્યાર પછી એક જ વિષય અને નો વિકલ્પ, કોઈ વિકલ્પ નહીં. આવી સ્થિતિ થાય પછી એનું ધ્યાન કરો. એ ધ્યાન કરનારી સમજે કે આ હું એનો જાણનાર છું, એ કરતા પોતાના સ્વત્વ સાથે એનું અનુસંધાન થાય. એટલે કે છે આવું સદગુરુ એની ચેતનાનું ઉદ્ઘાટન કરે છે. આ એની ચેતના છે કે મને વિચાર આવે છે કારણ કે હું ચૈતન્ય છું. જડને વિચાર આવે એટલે વિચાર કર્યો કે કોણ, કે મનને આવે છે, એ મનથી પણ તું પર છો. મન એ પણ એક સાધન છે, શરીરનો એક ભાગ છે, અને મન શાંત થઈ જશે તો વિચારની ઉત્પત્તિ નહીં થાય. આ સદગુરુના ચાર લક્ષણ બતાવીને, સદગુરુની અનિવાર્યતા બતાવી છે કે આ ક્યારેય પણ જબરજસ્ત એક શત્રુ છે માન. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, પોતાના છંદે કદ્યાપી આ શત્રુનો નાશ થઈ શકે નહીં. પણ સદગુરુના શરણમાં જવાથી આ તારા અલ્પ પ્રયાસથી પણ ચાલ્યા જશે, અને જોજે એમાં એટલો બધો પાછો આંધળો ભીત થતો નહીં કે અંજાઈ જતો નહીં કે વિના પ્રયાસ જ. સ્વતત્વનો નિષેધ ન થવો જોઈએ, પોતાના આત્માનો નિષેધ ન થવો જોઈએ. એવી એની ભક્તિ આંધળી ભક્તિ છે. સદગુરુની ઉપસ્થિતિમાં થાય ધૈર્ય એનું છે, એ કંઈ કરતા નથી, ન થાય તો એ જોયા કરે છે, અને કદાચ કોઈને ન થાય તો પણ એ સમજે છે કે આપણા ઋણાનું બંધ નથી. ભગવાન મહાવીરને એના કોઈ શિષ્યો જુદા થાય તેને તાવ ન આવે, એની પાછળ માણસો ન મૂકે કે જોજો આ ક્યાંય ગયો, હવે કયા સંઘમાં ભેળો, એક ઘેટું આપણી વાડમાંથી નીકળી ગયું છે, આ ઘેટું ક્યાં ગયું. જમાલી જતો હોય તોય અને દીકરી જતી હોય તોય જાય, અને જીવનની સાધના ભરમાં ભેગો રહ્યો તો ગોસાળ્યો, એ જતો હોય તો જાય, પ્રભુને કંઈ નથી. આ એનું ધૈર્ય છે. કેટલા પર છે ગુરુની ઓળખાણમાં, આ એક બહુ મહત્વનું પાસું છે. ગુરુને આપણા પ્રત્યે રાગ હોય તો એ ગુરુ નથી, એ પાછો આવેલો નથી, એને અનુભૂતિ નથી કરી, એ હજી અહીંયા જ છે, એ છપછપિયા કરે છે. મુશ્કેલી થઈ ગઈ ને આવે, કૃપાળુ દેવ એમ કે મારી માને મારા ઉપર બહુ મોહ છે, પણ મને જરાય નથી. તમે બધા મારા ઉપર રાગ કરો કે વાંધો નહી, પણ મને કોઈના ઉપર મોહ નથી. આ કેટલી બધી હિંમત છે. આ સ્થિતિ સમય આ ગુરુની અવસ્થા છે. જે ગુરુના શરણથી આપણો માન કસાઈ જાય છે, આ મહાન શત્રુ જેનાથી હણાય છે, એ સદગુરુનું મહાત્મ્ય અહીંયા કેટલું અદભુત બતાવ્યું છે કે જે 17મી ગાથામાં કીધું કે સ્વચ્છંદ મતને આગ્રહ, એ જો જાય તો તને સંકેત ભગવાન કહે છે, અમે નથી કહેતા, પણ કે છે એ સ્વચ્છંદ મતને આગ્રહ એ છે એ તારા માનનું રૂપ છે, માન કસાઈનું રૂપ છે. અને તારો માન કસાઈ જે છે એને દૂર કરવો હોય તો આવા સદગુરુ જોઈએ કે જે પેલું પહેલી વાત એ અકર્તા છે, બીજું એને અંતર સૃષ્ટિમાં એ જય આવ્યા છે, જઈને પાછા આવ્યા છે. ત્રીજું એ શિક્ષક નથી પણ ઉદ્ઘાટક છે, એનલાઇટર છે, અવેકનિંગ કરે છે. અને ચોથું કામ એ તો જીવ પોતાની મેળે ખીલે છે કે એનો જોનારો છે. ગુરુ પણ દ્રષ્ટા છે, કોના? શિષ્યના. અદ્ભુત વાત જો સમજાય, મુનિશ્રીએ આ ચાર અવસ્થા સમજાવી છે, જો એ પકડાઈ જાય તો ગાથાનું મહત્વ પકડાશે. આગળ વધીએ ગાથામાં. બીજું છે માઈક.
આમતો ક્રમ એવો છે કે ક્રોધ માન માયા લોભ, પણ અહી માન શબ્દ પહેલા મૂક્યો, કારણ કે આ માન અથવા અભિમાન સૌથી મોટો પરમાર્થ માર્ગમાં અવરોધ કરનાર શબ્દ છે. કહ્યું છે કે જો માન ન હોત તો એ જ મોક્ષ હતો. જીવનું કંઈ પણ ખોટું કરનાર શબ્દ કોઈ હોત તો તે માન અથવા અહંકાર છે.
ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. શિષ્ય ગુરુ પાસે જઈ રહ્યો છે. તેના બંને હાથોમાં નોટોના બંડલ છે. ગુરુના ચરણોમાં તેને મૂકવા છે. શિષ્ય આવી રહ્યો છે અને ગુરુ શિષ્યને કહે છે, છોડી દે છોડી દે. શિષ્યે ડાબા હાથનું બંડલ છોડ્યું અને જમણા હાથનું રહેવા દીધું. ફરી ગુરુએ કહ્યું, છોડી દે, તો જમણા હાથનું પણ છોડી દીધું. બંને ખાલી હાથ થયા અને પછી ચાલ્યો આવે છે. પાછું ગુરુ મહારાજે કહ્યું કે છોડી દે. પેલાને મૂંઝવણ થઈ, ડાબાનું છોડ્યું જમણાનું પણ છોડ્યું, હવે શું છોડવાનું હશે? ઊંડો વિચાર કરતા ખ્યાલ આવે છે કે આ મેં છોડ્યું છે એ સ્મૃતિ છોડવાની જરૂર છે. તમને કઈ સમજાણું? મેં છોડ્યું તે યાદ રહી જાય છે. છોડ્યા પછીમાં તેને યાદ રાખવાનું કામ માન કરે છે, આપણો અહંકાર કરે છે. મેં કઈ ઓછું છોડ્યું નથી, તમે તો 100,000 છોડીને દીક્ષા લીધી, મેં તો 1,000,000 છોડીને દીક્ષા લીધી છે. વધારે છોડ્યું એટલે તમારા કરતાં એક વેંત ઊંચા થયા. પોતે જે છોડ્યું છે તેને ભૂલી જાય, વિસ્મરણ કરે તે ખરો કહેવાય. પરંતુ આ અહંકાર અને માન તેનું વિસ્મરણ નહીં થવા દે. એટલા માટે કહ્યું કે પોતાના ડાહપણે ચાલતા આ બધા કષાયો નાશ પામી શકે તેમ નથી. અનંતાનુબંધી માન, ક્રોધ, માયા, લોભ આ ચાર સમ્યક્ત્વને રોકનારા છે. શાસ્ત્રોમાં ફરી ફરી સંકિતની વાત આવ્યા જ કરે છે. ઉપાય નથી, કારણ કે પહેલા દર્શન થવું જોઈએ. સમ્યક દર્શન મોક્ષનો ભવ્ય દરવાજો છે. એ દરવાજામાંથી મોક્ષમાં પ્રવેશ થઈ શકશે, પરંતુ સમ્યક દર્શન થવામાં અંતરાયભૂત થોડા કારણો છે.
પહેલું કારણ હું જાણું છું તે જ સાચું છે, સમજાય છે. તમે બહુ ડાયા થશો નહીં, તમને મારા કરતાં કંઈ વધારે સમજણ પડતી નથી. અમે ઘણી દુનિયા જોઈ છે અને તમે તો હજુ ઊગી નીકળ્યા છો. હું જાણું છું તે જ સાચું એમ નક્કી કરો એટલે મોક્ષના દ્વાર બંધ થઈ ગયા. હું કરું છું તે જ સાચું છે. હવે તેને ફેરફાર કે પરિવર્તન કરવાનું કહેશે કોણ? જેને નક્કી કરી લીધું છે કે જે હું કરું છું અને જાણું છું તે જ સાચું છે, આવો આગ્રહ જેના જીવનમાં હશે તેણે વિકાસના દરવાજા બંધ કરી દીધા. તેની ભૂલ થતી હશે તો પણ નહીં સુધરે, અને તેને કોઈ સમજાવે તો પણ નહીં સમજે, કારણ કે તેણે નક્કી કરી લીધું છે કે પોતે જે સમજે છે તે જ બરાબર છે. ખોટું હોય તો પણ જે માન્યું છે તે જ સાચું એવું સ્વીકારવું અને તેવું માનીને જીવવું તેને શાસ્ત્રો માન, અભિમાન અથવા અહંકાર કહે છે. આ એક વાત થઈ. પોતાની બુદ્ધિએ ધર્મ સંબંધી પરમાર્થની કલ્પના કરવી એ બીજો મોટો દોષ છે. કેશવજી મહારાજે 300 વર્ષ પહેલા કહ્યું હતું કે ધૂમધામે ધમાધમ ચલી જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે સ્વામી સિમંધરા વિનંતી. દેવચંદ્ર મહારાજે પણ કહ્યું કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા ભાવધર્મ રુચિહીન ઉપદેશ પણ દેહવા શું કરે જીવ નવી. આનંદગંજી મહારાજે પણ કહ્યું છે કે રચના ભેદ બહુ નયન નિહાળતા તત્વની વાત કરતા ન લાજે ઉદર ભરણાથી નીચકાજ કરતા થાક મોહ નડિયા કલિકાલ રાજે. આ ત્રણેય મહાપુરુષોએ કહેલ વાતનો તાળો મળી ગયો. પરમાર્થ સંબંધી કલ્પના કરવી તે વાસ્તવિક નથી. પરમાર્થ સંબંધી કલ્પના પરમાર્થ લાભથી લાભની કલ્પના. અવસ્થા ન હોય, ભૂમિકા ન હોય, પ્રાપ્તિ ન હોય, પ્રાપ્તિ થઈ ન હોય, અંદરમાં અનુભૂતિ થઈ ન હોય, પરંતુ માને કે અમને અનુભવ થયો છે, દર્શન થયું છે, પાર પામી ગયા છીએ, હવે કંઈ કરવાનું અંદરમાં બાકી નથી એવી કલ્પના કરીને પરમાર્થ વિશે વાત કરવી આ અંતરાયભૂત બીજું કારણ છે. પરમ કૃપાળુ દેવે ગુરુદેવ માટે ટોચની વાત કરતા કહ્યું છે કે ગુરુ રહ્યા છદ્મસ પણ વિનય કરે ભગવાન, અને સાથે સાથે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે અસદગુરુ એ વિનયનો લાભ લઈએ જો કાંઈ મહામૌનીય કર્મથી ભૂટે ભવ જળમાં. અડધી ગાથામાં વાત પ્રમાણિક પુરુષ માટે નિષ્ઠાવન પુરુષ
અડધી ગાથામાં વાત પ્રામાણિક પુરુષ માટે નિષ્ઠાવન પુરુષ માટે છે અને પછી અડધી ગાથામાં કહ્યું કે જેનામાં તથા પ્રકારની અવસ્થા થઈ નથી, દશા થઈ નથી, સદગુરુ યોગ્ય લક્ષણ નથી, ભૂમિકા પ્રાપ્ત થઈ નથી અને પોતામાં સદગુરુપણાનો આરોપ કરીને અમે જે સિદ્ધાંત કહીએ છીએ તેનો જો કોઈ લાભ લે તો મહામોહનીય કર્મથી ઉડે ભવજળ માય. આટલા કડક શબ્દોમાં પરમ કૃપાળુ દેવ જ ચેતવણી આપી શકે. સદગુરુ જેમ શાસ્ત્રને આગળ રાખી વાત કરે છે તેમ અસદગુરુ પણ શાસ્ત્રોને આગળ રાખીને વાત કરે છે. એમનો પણ મીડિયા આ શાસ્ત્રો છે. બંને એક જ શાસ્ત્રની વાત કરે છે. સદગુરુ વિતરાગ પરમાત્મા વતી કહે છે પણ અસદગુરુ પોતે વશમાં આવે છે અને તેથી શાસ્ત્રના નામે બહુ મુશ્કેલી ઊભી કરે છે. આવી અવસ્થા હોવાને કારણે પોતાને જે પ્રાપ્ત થવું જોઈએ તે પ્રાપ્ત કરી શકતા નથી.
સૌ અપની અપની ગાવે, સાચા માર્ગ કહો ન બતાવે. જેને જેને પૂછીએ તે સૌ પોતાની પોતાની જ વાત ગાય છે. સાચો માર્ગ કોઈ બતાવતું નથી. સાચો માર્ગ મળવો, સાચો રસ્તો મળવો બહુ કઠિન છે. ખોટા માર્ગો ઊભા થયા છે. સદગુરુ વગર સાચો માર્ગ શોધવો અત્યંત મુશ્કેલ છે. મહાપુરુષોએ કહ્યું છે કે તીર્થંકર દેવો મગ દયાણ માર્ગને આપવા વાળા છે, સન્માર્ગે દોરી જનારા છે. માર્ગ આપે છે, શરણ આપે છે, બોધિ આપે છે અને હાથ પકડીને તમને ત્યાં લઈ પણ જાય છે. આવું અદ્ભુત અને દિવ્ય કામ આ તીર્થંકર દેવો કરે છે અને તીર્થંકર દેવોને નજર સમક્ષ રાખીને સદગુરુ પણ આ જ કામ કરે છે. સદગુરુના કામની જેમ ઉપરથી સારા દેખાવા રૂપ માયા કરવી એ ત્રીજું કારણ છે. સારા થવું એ જુદી વાત છે અને સારા દેખાવા માટે કરવું એ જુદી વાત છે. જ્ઞાની બનવું જુદી વાત છે અને જ્ઞાનની વાતો કરવી તે જુદી વાત છે. આપણને સારા દેખાવું છે પણ સારા થવું નથી. જગતમાં સારા દેખાવા માટે જેટલા પ્રયત્નો થયા છે તેના 100માં ભાગે પણ સારા થવા માટે જો પ્રયત્નો થયા હોત તો માનવ જાતિનું ભાવિ જુદું હોત. અદ્ભુત માનવ જાત હોત, ઉપરથી સારા દેખાવું છે પણ અંદરમાં સારા થવું નથી, એવી અવસ્થાને કહેવાય છે માયા છે કરવું અને કપટ કરવું. તે માયાનું રૂપ એક રૂપ છે, પરંતુ ખરી વ્યાખ્યા એ છે કે ઉપરથી સારા દેખાવાનો ડોળ કરવો અને અંદરમાં સારા ન હોવું અને એમાં જે રસ લેવો તેને કહેવાય છે માયા. આવી માયા જ્યાં સુધી હશે ત્યાં સુધી માર્ગ પ્રાપ્ત નહીં થાય. માનને કેવી રીતે જીતશો અને માયાને તમે કઈ રીતે જીતશો? પરમાર્થ સંબંધી જે કલ્પના કરી છે તેને તમે સદગુરુના શરણમાં ગયા વિના કઈ રીતે દૂર કરશો?
એક પેરેગ્રાફ વાંચી લો.
એનું કારણ બીજા જીવો પ્રત્યેનો દ્વેષ, બીજા પ્રત્યેની ઘૃણા કે કઈ રીતે દૂર કરશો? ઈશાવાસ્ય ઉપનિષદમાં સાધકે પ્રશ્ન કર્યો છે. ગુરુદેવ જ્યારે ઈશ્વરના દર્શન થાય છે ત્યારે તેનું લક્ષણ કેમ ખબર પડે કે ઈશ્વરના દર્શન થયા છે? ગુરુદેવ કહે છે કે તેનું લક્ષણ કહી શકાય તેમ નથી. જેને ઈશ્વરના દર્શન થાય તેના મોં પર લાલી આવે તેમ કહીએ તો બહુ સહેલું થઈ જાય. એ મોહનું વધવાથી પણ મોં પર લાલી આવે છે. બહારના ફેરફારને લક્ષણો કહી શકાય તેવું નથી. પરંતુ એક વાત છે, જેને ઈશ્વરના દર્શન થયા છે તેને જગતમાં કોઈ પણ પ્રાણી પ્રત્યે અંતરમાં ઘૃણા થતી નથી. આવી વ્યક્તિએ ઈશ્વર જોયા છે. તેમ કહી શકાય ઘૃણા એટલે તિરસ્કાર, નફરત, અણગમો. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે એનું મોઢું મારે જોવું નથી. આ તિરસ્કાર છે, ઘૃણા છે, પણ તે જોવું જ પડશે. આ જન્મમાં તો જોવું જ પડશે, પણ આવતા જન્મમાં એ સાથે આવશે. ઘૃણામાંથી હિંસા પ્રકે છે. હિંસા સીધી થતી નથી. કોઈ માણસને સીધો મારી શકતો નથી. કોઈ પણ પ્રાણીને મારું સહેલું કામ નથી. એના મનમાં પહેલા ઘૃણા થાય, તેમાંથી તિરસ્કાર થાય, તેમાંથી દ્વેષ અને તેમાંથી વેરભાવ થાય, અને તેના પરિણામે જે પ્રગટ થાય તે હિંસા. સાહેબ, ઘૃણા બંધ કર્યા સિવાય હિંસા બંધ કરી નહીં શકાય. ઘૃણાનો વ્યાપાર અર્થ બીજાનું અસ્તિત્વ આપણાથી સહન ન થાય. આ ધરતી ઉપર હું એકલો જ બસ છું, બીજું કોઈ જોઈએ નહીં. એવી જે પોતાની ઈચ્છા, એવી જે પોતાની વૃત્તિ, તે ઘૃણાને કારણે છે.
બસ અહીંયા પૂરું કરીએ. અહીંયા ફરી જેમ ચાર વસ્તુ બતાવી, એમ ફરી ચાર કારણો આવ્યા. અહમ નથી. કેવી રીતે આ માર્ગ પોતાના છંદથી ચાલવાથી આ સૂત્રો મળી શકશે? તો પેલું કારણ એ કહ્યું કે હું જાણું છું, હું સમજું છું, અને એમાં સરસ વાત મૂકી કે પોતામાં ચારેય કસાયો છે અને પાછો મંત્રી થયો એટલે મોટો થયો. મંત્રી એટલે સલાહકાર. મંત્રીનો અર્થ અહીંયા થયો પ્રધાન નહીં, પણ સલાહકાર. ચારે બાજુ બધાને, રાજાને જેમ મંત્રીઓ હોય એમ, મળી ચાર ચંડાળ ચોકડી મંત્રી નામ ધરાયા. ચારે કસાયો છે અને આ બધા કસાયોમાં પોતાની અવસ્થા, ચારે બાજુ સમાજમાં મોટો થયો. ઘણીવાર આપણને પોતાની ઉંમરની મોટાઈનું પણ અભિમાન કેટલું કે તારા કરતા હું મોટો છું. હે, હા, પણ પછી દિવાળી ને હોળી એ જોઈએ. એટલે હોળી મેં વધારે કરી છે, દિવાળી મેં જોઈ છે, પણ તારા કરતા હોળી વધારે કરી છે, એમ મોટો. પણ અહીંયા સરસ વાત મૂકી છે કે પેલું કારણ એ છે, અને કે અહંકાર એમ પોતાની બુદ્ધિ, અને બીજી વાત મૂકી કે પરમાર સંબંધી કલ્પના કરવી. આ બહુ મોટી વાત મૂકી છે, પરમાર સંબંધી મતિ કલ્પના. જેને પરમાર જાણ્યો નથી, અંદર પ્રવેશ થયો નથી, અને જે જ્ઞાન માર્ગથી દૂર છે, બહારની ધમાધમની અંદર જે જીવે છે, એ કહે છે કે અહીંયા એને પરમાર્થ વિશેની બધી જ વાતો એની મતિ કલ્પના સિવાય કંઈ નથી. બહુ સરસ આનંદગંજીનું પણ અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા તત્વની વાત કરતા ન લાગે. ગચ્છના ભેદનું પ્રબળપણું કરતા જાય અને પછી વાતો તત્વ શરમાતા નથી. એના મોઢે તત્વની વાત કરતા અને કોઈને શરમ નથી, અને પોતે શેમાં પડ્યા છે? ગચ્છના ગચ્છની અંદર સંઘને સંપાડ સંઘાડા, એની અંદર પેટા એનાય પેટા, આની વાત કરવામાંથી ઊંચા નથી આવતા અને તત્વની વાત કરે છે. એવી રીતે દેવકંઠજી મહારાજે પણ બહુ સરસ કટાક્ષ કર્યો કે દ્રવ્ય ક્રિયા રૂચિ જીવડા, ભાવ ધર્મ રૂચિહીન. જીવોને શેનામાં રૂચિ છે? દ્રવ્ય ક્રિયામાં રૂચિ છે. આ કરો તે કરો, આ કરાવો તે કરાવો, મજા આવે તો કંઈક લાગે ધર્મ કરી રહ્યા છે. કેમ કે અહમ પોસાય છે, અહંકાર પોસાય છે, એટલે તરત જ છે. પણ ભાવ ધર્મ રૂચિહીન, એને ભાવની રૂચિમાં નથી કે આ કરતી વખતે એમ કે ઉભો રહે, આજે પ્રણામ કહી રહ્યા શું પ્રણામ કહી રહ્યા, એનો વિચાર કર, તો એની અંદર એને કઈ રૂચિ નથી. એવી લપચપ કરો તો પછી અમારું પડીકમનું કદી પૂરું થાય? આવી લપચપ કરીએ તો ચૈત્ય વંદન હું ક્યારે કરું? ભાવ ધર્મ રૂચિહીન ઉપદેશક પણ તેવા. હવે જો કેટલી સરસ વાત મૂકી કે આને બધા ઉપદેશકે આવા જ ભેગા થયા જ બધા. બસ કઈ રા કરો, તમને કીધું ને, સવારથી હાંજ સુધી બધી ક્રિયાઓ પૂરી કરો, એની મેળે કલ્યાણ થઈ જશે. કે શું કરે જીવ નવીન, આમાં જીવ નવીન શું કરે? અને ત્રીજી વાત મૂકી એને કે ભાઈ માયા કરવી, આ ત્રીજું કારણ છે. માયા કરવી, સારું દેખાડવું, બસ સારું હોવું નહીં પણ સારું દેખાડવું. અને સારા દેખાવા માટે આ જગતમાં જેટલા પ્રયત્નો થયા છે એના 100માં ભાગે પણ સારા થવા માટે થયા હોત તો માણસની જાત જુદી હોત. એટલે કે છે આ અવસ્થા છેતરવાની, માયા એટલે છેતરપેટી. એને જ્ઞાની પુરુષોએ શબ્દ મૂક્યો છે વંચના, વંચક યોગ. દરેક બાબતમાં પોતાને સારા દેખાડવું છે, પોતાને મેળાય ગુરુ શ્રેષ્ઠ છે, વંચક યોગ. વંચક ક્રિયા અને વંચક ફળ, અને છેડું કારણ એને મૂક્યું સરસ કરુણા. કોઈના પ્રત્યે પણ, એક જીવ માત્ર પ્રત્યે જો દ્વેષ હોય તો એ પરમાર્થની સાધના કરી શકે નહીં. કૃપાળુદેવે એની સિદ્ધિ લીટીમાં મૂક્યું કે સર્વાત્મામાં સમદ્રષ્ટિ. આ તમારી એક જ ઓળખ છે કે તમે જગતની અંદર છ દ્રવ્ય છે, પાંચ અજીવ છે, એક જ જીવ છે. અને એ જીવ દ્રવ્ય એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી છે, ચારેય ગતિમાં છે અને 84 લાખ યોનિમાં છે, પણ છે તો જીવ દ્રવ્ય. એ જીવ દ્રવ્ય સવિ જીવ બધા જે સિદ્ધ સમાન છે. એ કર્મના આવરણને કારણે એની અવસ્થા જુદી છે, પર્યાયો જુદી છે, પણ તત્વથી કોઈ જુદા નથી. માટે કોઈ પણ જીવ દ્રવ્ય પ્રત્યે ઘૃણા થાય, અવજ્ઞા થાય, એના પ્રત્યેનો દ્વેષ થાય, તિરસ્કાર થાય, ત્યાં સુધી હજુ ધર્મની પરિણતિ નથી. ધર્મ એટલે હું ચૈતન્ય છું, બીજા જીવો પણ ચૈતન્ય છે. અને જે ચૈતન્ય છે એ આજે ભલે કદાચ જીવના રૂપમાં છે, પણ બધા આત્માઓ છે, અને પ્રત્યેક આત્મા પરમાત્મા થઈ શકવાની શક્તિવાળા છે, સંભાવનાવાળા છે. બસ આ ભાવ, જગતમાં મૈત્રી ભાવ વધે તો હિંસા ઘટે. આજે જે મૈત્રી ભાવ નથી, જેમ આતંકવાદમાં શું છે, ઘૃણા. એક ધર્મની બીજા ધર્મ પ્રત્યેની ઘૃણા કે અમારે આ ન જોઈએ. અરે પોતાના ધર્મની અંદર પણ એનો પેટા વિભાગ પણ એને જોઈએ નહીં. એક જ સંપ્રદાયનું વર્ચસ્વ સમગ્ર દુનિયામાં જોઈએ. ઘૃણા શબ્દ ચોથો મૂક્યો છે. આ ચાર કારણો છે, આ વૃત્તિના કારણો છે. આ બધા કેવા છે, વૃત્તિ. અને આ વૃત્તિ એ જ્યાં સુધી આપણે આ માન વૃત્તિના આ બધા પેટા છે. એટલે ચાર પહેલા બતાવ્યા, આ બીજા ચાર બતાવ્યા.
સુખદામ જાનંત સંત ચાહે એ ન રાખે.